એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેણે યુનો કામ કરવાની અને ધંધો કરવાની આપણી રીતો પર ખરેખર સવાલ ઊભા કર્યા છે.
નમસ્કાર. હા બિલકુલ, પુસ્તક છે રીવર્ક. લેખકો છે જેસન ફ્રાઇડ અને ડેવિડ હાઇનમાયર હેન્સન, એટલે કે DHH. ગુજરાતીમાં આપણે કહી શકીએ કાર્ય અને વ્યવસાયનું નવસર્જન. અને ખરેખર વિચારવા જેવું પુસ્તક છે.
મને લાગે છે કે આજકાલ આ બહુ જ જરૂરી છે. આપણે સતત એ જ સાંભળીએ છીએ, વધુ કરો, મોટા બનો, ઝડપથી આગળ વધો.
હા, એ જ દોડ.
પણ શું આ જ એક રસ્તો છે?
રીવર્ક કહે છે ના, એ એક બીજો, કદાચ વધુ શાંત, વધુ સ્માર્ટ રસ્તો સૂચવે છે.
બરાબર કહ્યું.
એ બધી જ પરંપરાગત વાતોને પડકારે છે, જેમ કે લાંબા કલાકોનું કામ,
હા,
મોટી ટીમો, જટિલ પ્લાનિંગ, બહારથી ફંડિંગ લેવું, આ બધું.
અચ્છા.
તે કહે છે કે આ બધું કદાચ જરૂરી જ નથી અને ક્યારેક તો મતલબ નુકસાન પણ કરે છે.
તો આ જે વિચારો છે એની પાછળ કોણ છે? જેસન ફ્રાઇડ અને DHH. એ લોકો 37 સિગ્નલ્સ, જે હવે બેઝ કેમ્પ તરીકે ઓળખાય છે, તેના સહસ્થાપક છે.
અને મહત્વની વાત એ છે કે આ લોકો ખાલી વાતો નથી કરતા, એમને પોતે આ સિદ્ધાંતો પ્રમાણે કામ કરીને બેઝ કેમ્પ જેવી સફળ કંપની બનાવી છે.
ઓ, એટલે પ્રેક્ટિકલ અનુભવ છે.
હા, પૂરેપૂરો. અને એ પણ યુનો સિલિકોન વેલીના જે ટિપિકલ નિયમો હોય ને, એ બધાને બાજુ પર મૂકીને, જેમ કે શરૂઆતમાં મોટું ફંડિંગ ન લેવું, ટીમ નાની રાખવી, ફોકસ રહેવું, રિમોટ વર્ક અપનાવવું, શરૂઆતથી જ.
વાહ, એટલે જે લખ્યું છે તે પોતે જીવીને બતાવ્યું છે. અને DHH એ તો રૂબી ઓન રેલ્સના સર્જક પણ છે, ખરું ને?
હા, બરાબર. જે વેબ ડેવલપમેન્ટમાં બહુ મોટું નામ છે, એટલે એમનો દ્રષ્ટિકોણ ટેકનોલોજી અને બિઝનેસ બંને બાજુથી મજબૂત છે.
સાચી વાત.
એટલે જ તેઓ પેલી હસલ કલ્ચર, સતત દોડધામ કરવાની સંસ્કૃતિ અને બિનજરૂરી જટિલતાના મોટા ટીકાકાર છે. એમનો અનુભવ જ એમના વિચારોને વજન આપે છે. આ પુસ્તક એટલે એમના લગભગ 2 દાયકાના અનુભવનો નિચોડ છે.
તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? એમ કે સેન્ટ્રલ આઈડિયા શું છે?
એટલે રીવર્ક મૂળભૂત રીતે કહે છે કે ધંધો કરવા માટે તમારે પરંપરાગત રસ્તે જ જવાની જરૂર નથી. મોટું થવું, જટિલ બનવું, આ બધું જ
જરૂરી નથી એમ.
હા, સફળતાનો રસ્તો સરળતામાં છે. નાની શરૂઆત કરો, ઝડપથી કામ કરો અને વાસ્તવિક મૂલ્ય આપો ગ્રાહકને.
એટલે પેલું ઓછું એ વધુ છે, લેસ ઇઝ મોર જેવું કંઈક. ઓછી મીટિંગો, ઓછી યોજનાઓ.
બરાબર જ. લાંબા ગાળાની યોજનાઓ એ તો ખાલી અનુમાન છે, પુસ્તક કહે છે.
અચ્છા.
કલાકો સુધી ચાલતી મીટિંગો, સમયનો બગાડ, સતત બસ મોટા થવાનો મોહ, એ નુકસાન કરી શકે છે. અને હા, 80 કલાક કામ કરવું એ કોઈ બહાદુરી નથી, કદાચ એ બિનકાર્યક્ષમતાની નિશાની છે.
બાપરે, આ તો સીધો ઘા છે પરંપરાગત માન્યતા ઉપર. તો આ પુસ્તક કોના માટે વધારે કામનું છે?
મને લાગે છે કે આ ખાસ કરીને નવા ઉદ્યોગ સાહસિકો માટે,
સ્ટાર્ટઅપ્સ.
હા, સ્ટાર્ટઅપ્સ, નાના વેપારીઓ, ફ્રીલાન્સર્સ અને મોટી કંપનીઓમાં કામ કરતા એ લોકો માટે પણ, જેમને લાગે છે કે કામ કરવાની કોઈક સારી રીત હોવી જોઈએ.
જેઓ સ્માર્ટ વર્કમાં માને છે.
બરાબર.
જેઓ ઓછા તણાવ અને વધુ સંતોષ સાથે કામ કરવા માંગે છે. હાર્ડ વર્કના નામે ખાલી કલાકો વેડફવા નથી માંગતા.
અને પુસ્તકની સ્ટાઇલ પણ એકદમ સીધી છે, નહીં બહુ લાંબુ લખાણ નથી.
હા, એ જ એની ખાસિયત છે. ટૂંકા મુદ્દાસર નિબંધો છે. દરેક મુદ્દો સ્પષ્ટ, ક્યારેક થોડો ઉશ્કેરણીજનક લાગે પણ વિચારવા જેવો હોય, વાંચવામાં સરળ અને તરત અમલમાં મૂકી શકાય એવો.
ચાલો તો હવે અમુક મુખ્ય વિચારોને જરા ઊંડાણથી જોઈએ. પુસ્તક શરૂઆતમાં જ અમુક સ્થાપિત માન્યતાઓને તોડી પાડે છે. જેમ કે તમે કહ્યું એમ, આયોજન એ માત્ર અનુમાન છે. આ સાંભળીને તો ઘણાને એમ થાય કે આ શું કહે છે.
હા, ચોક્કસ. કારણ કે આપણને તો એ જ શીખવ્યું છે કે ડિટેલ્ડ બિઝનેસ પ્લાન વગર તો કંઈ થાય જ નહીં.
બરાબર.
પણ લેખકો કહે છે કે દુનિયા એટલી ઝડપથી બદલાય છે, બજાર, ટેકનોલોજી, ગ્રાહકો, કે લાંબા ગાળાનું પ્લાનિંગ એ ખાલી અંધારામાં તીર મારવા જેવું છે. તમારો 5 વર્ષનો પ્લાન કદાચ 5 મહિનામાં નકામો થઈ જાય.
તો પછી કરવું શું? દિશા વગર કઈ રીતે ચાલવું? લેખકો કહે છે પ્લાનિંગની જગ્યાએ પ્લાનિંગની પ્રક્રિયા પર ફોકસ કરો. એટલે કે લવચીક બનો, નાના પગલાં લો, જુઓ શું થાય છે, પ્રતિસાદ મેળવો અને પછી દિશા બદલો.
એટલે સતત શીખતા રહેવું અને બદલાતા રહેવું.
હા, ખરી તાકાત લાંબા પ્લાનમાં નથી, પણ તરત નિર્ણય લઈને અનુકૂલન સાધવામાં છે. એજિલિટી, યુ નો.
બરાબર. બીજો એક મોટો ધડાકો, મીટિંગો ઝેરી છે, ટોક્સિક મીટિંગ્સ. હવે આ તો મોટાભાગની ઓફિસોમાં મીટિંગ વગર તો દિવસ જ ના જાય.
અને લેખકો એને પ્રોડક્ટિવિટીનો સૌથી મોટો દુશ્મન ગણે છે. સાચે જ.
અચ્છા, કેમ?
કારણ કે મોટાભાગની મીટિંગો બિનજરૂરી હોય છે, લોકોનો કિંમતી સમય અને ધ્યાન બગાડે છે, અને જે ખરું કામ કરવાનું હોય ને એમાં ભંગ પાડે છે. દિવસના નાના નાના ટુકડા કરી નાખે છે, એટલે કોઈ કામમાં ઊંડા ઉતરી જ ના શકાય.
પણ સંકલન માટે, કોઓર્ડિનેશન માટે તો જરૂરી હોય ને? બધી જ મીટિંગો ખરાબ થોડી હોય.
ના, એ લોકો એમ નથી કહેતા કે ક્યારેય મીટિંગ ન કરો, પણ કહે છે કે ખૂબ જ વિચારીને કરો, જ્યારે ખરેખર અનિવાર્ય હોય ત્યારે જ.
ઓકે.
અને જો કરો તો સ્પષ્ટ એજન્ડા હોવો જોઈએ, ઓછામાં ઓછા જરૂરી લોકો જ હોય, ટાઈમ લિમિટ હોય અને કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો હોય. બાકી ઈમેલ કે ચેટ વધુ સારા વિકલ્પ છે.
હવે વાત કરીએ શરૂઆત કરવાની, એટલે કે પુસ્તકનો ગો વિભાગ. એમાં એક સરસ મુદ્દો છે, સ્ક્રેચ યોર ઓન ઇચ, મતલબ તમારી પોતાની ખંજવાળ દૂર કરો.
હા, એટલે કે શ્રેષ્ઠ બિઝનેસ આઈડિયા ઘણીવાર તમારી પોતાની જ કોઈક સમસ્યા કે જરૂરિયાતમાંથી જન્મે છે.
અચ્છા.
જ્યારે તમે પોતે અનુભવેલી તકલીફને દૂર કરવા માટે કંઈક બનાવો છો, ત્યારે તમે એને બહુ સારી રીતે સમજો છો. તમે જ તમારા પહેલા ગ્રાહક છો. બેઝ કેમ્પ પોતે આ જ રીતે શરૂ થયું હતું, એમની પોતાની પ્રોજેક્ટ મેનેજમેન્ટની સમસ્યા માટે.
અને લેખકોનો બીજો આગ્રહ છે કે બસ શરૂ કરી દો, રાહ ન જુઓ.
બરાબર. પરફેક્ટ સમયે પરફેક્ટ આઈડિયા, પૂરતા પૈસા, આ બધાની રાહ જોવા પર સમય ન બગાડો.
કેમ?
કારણ કે આઈડિયા કરતાં એક્ઝિક્યુશન, એટલે કે અમલીકરણ, વધુ મહત્વનું છે. કંઈક બનાવવાનું શરૂ કરો, ભલે નાનું હોય, અને પેલું બહાનું સમય નથી.
હા, એ તો બધા કહે.
લેખકો કહે છે એ મોટાભાગે બહાનું જ હોય છે. જો કંઈક ખરેખર મહત્વનું હોય તો સમય નીકળી જ જાય. પ્રાથમિકતા નક્કી કરવાની વાત છે.
પછી આવે છે પ્રગતિ, પ્રોગ્રેસ વિભાગ. એમાં એક બહુ રસપ્રદ વિચાર છે, મર્યાદાઓને અપનાવો, એમ્બ્રેસ કન્સ્ટ્રેન્ટ્સ. આપણે તો સામાન્ય રીતે મર્યાદાથી ભાગીએ છીએ.
હા, પણ લેખકો કહે છે કે મર્યાદાઓ ખરેખર તો તમારી શક્તિ બની શકે છે. ઓછો સમય, ઓછા પૈસા, નાની ટીમ, આ બધું તમને વધુ ક્રિએટિવ બનાવે છે.
એમ કઈ રીતે?
કારણ કે તમારી પાસે વેડફવા માટે સંસાધનો નથી હોતા, એટલે તમે ફોકસ્ડ રહો છો, બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન નથી આપતા, અને મજબૂરીમાં સારા ચાલાક ઉકેલો શોધો છો.
આ તો પેલું આપણું જુગાડ જેવું થયું, પણ જરા સ્ટ્રક્ચર્ડ રીતે.
હા, કહી શકાય. એક બીજું વાક્ય છે, અડધું ઉત્પાદન બનાવો, અતકચરું નહીં. બિલ્ડ હાફ અ પ્રોડક્ટ, નોટ અ હાફ એસ પ્રોડક્ટ. આનો શું મતલબ?
હા, આ બહુ મહત્વનું છે.
આનો મતલબ છે કે 10 અલગ અલગ ફીચર્સ બનાવવા, પણ એ બધા અધૂરા કે સામાન્ય હોય, એના કરતાં એક જ મુખ્ય કામ પર ધ્યાન આપો. એક કોર પ્રોબ્લેમ સોલ્વ કરો અને એને બહુ જ સારી રીતે કરો, શ્રેષ્ઠ બનાવો.
એટલે ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી.
બરાબર. પહેલા એક નાનો પણ પરફેક્ટ કોર બનાવો, MVP, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ, જે ગ્રાહકની મુખ્ય જરૂરિયાત પૂરી કરે. પછી એના પર આગળ વધો, ગુણવત્તા પર ફોકસ, જથ્થા પર નહીં.
સ્પર્ધકો વિશે પણ એમના વિચારો જરા હટકે છે. તેઓ કહે છે, અંડર ડૂ યોર કોમ્પિટિશન, સ્પર્ધા ઓછી કરો. સામાન્ય રીતે તો આપણે સ્પર્ધાને હરાવવાની વાત કરીએ છીએ.
હા, પણ એમનો મત એ છે કે સ્પર્ધકો જે બધું કરે છે એ બધું જ તમારે કરવાની જરૂર નથી. ઘણીવાર કંપનીઓ એકબીજાની નકલ કરવામાં અને ફીચર્સ ઉમેરવાની રેસમાં લાગી જાય છે
અને મૂળ વાત ભૂલી જાય છે.
બરાબર. લેખકો કહે છે એના બદલે તમે કંઈક ઓછું કરો, પણ વધુ સારું કરો, સરળતા પર ધ્યાન આપો. કદાચ તમારો સ્પર્ધક 10 કામ કરે, તમે 3 જ કરો, પણ એ 3 એટલા સારા કરો કે ગ્રાહકને બીજે જવું જ ન પડે.
એટલે કે વધુ કોમ્પ્લેક્સ બનવાને બદલે વધુ સિમ્પલ અને વધુ યુઝફુલ બનો.
એક્ઝેક્ટલી. અને પ્રચાર માટે પણ, એટલે કે પ્રમોશન માટે, તેઓ પરંપરાગત માર્કેટિંગને બદલે કહે છે, સ્પર્ધાને શીખવો, આઉટટીચ યોર કોમ્પિટિશન.
આ શું છે?
એટલે કે મોંઘી જાહેરાતો પાછળ પૈસા નાખવાને બદલે તમારું જ્ઞાન, તમારો અનુભવ લોકો સાથે શેર કરો. બ્લોગ લખો, ટ્યુટોરિયલ્સ બનાવો, વેબિનાર કરો, ઉપયોગી માહિતી આપો.
અચ્છા, કન્ટેન્ટ માર્કેટિંગ જેવો.
હા, પણ એનાથી આગળ તમે તમારા ક્ષેત્રના એક્સપર્ટ તરીકે સ્થાપિત થાઓ છો. લોકો તમારા પર વિશ્વાસ કરે છે અને જ્યારે એમને જરૂર પડે ત્યારે એ તમારી પાસે જ આવે. તમે પૈસા ખર્ચવાને બદલે મૂલ્ય આપીને ગ્રાહક બનાવો છો.
અને ભરતી એટલે કે હાયરિંગ વિશે પણ એમનો નિયમ સીધો સાદો છે. જ્યારે દુખાવો થાય ત્યારે ભરતી કરો. હાયર વેન ઇટ હર્ટ્સ.
મતલબ સાફ છે, જ્યાં સુધી કામ ખરેખર અટકી ન પડે, જ્યાં સુધી કોઈ એક વ્યક્તિની ખોટ ટીમને બહુ જ નડે નહીં, ત્યાં સુધી નવી ભરતી ન કરો.
ભવિષ્યની જરૂરિયાત વિચારીને એડવાન્સમાં નહીં.
એ ટાળો. આનાથી ટીમ નાની રહે છે, વધુ કાર્યક્ષમ રહે છે અને ખર્ચ પણ કાબૂમાં રહે છે. અને ખાતરી થાય છે કે જે નવી વ્યક્તિ આવી રહી છે એ ખરેખર જરૂરી છે અને મૂલ્ય ઉમેરશે.
તો આ બધા મુદ્દાઓમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ? કી ટેકઅવેઝ શું છે?
સૌથી પહેલું અને સૌથી મોટું, સરળતા. સિમ્પ્લિસિટી બધી જ બાબતોમાં. પ્રોડક્ટ, ટીમ, પ્રોસેસ બધું સિમ્પલ રાખો.
બીજું
ક્રિયા પર ભાર. એક્શન ઓવર પ્લાનિંગ. વિચારો નહીં, કરો અને કરતા કરતા શીખો. બજારમાંથી ઝડપી ફીડબેક લો.
ત્રીજું, પેલી ટકાઉ ગતિની વાત.
હા, ટકાઉ ગતિ, સસ્ટેનેબલ પેસ. વર્કોલિઝમ ખરાબ છે. 40 કલાકનું અઠવાડિયું પૂરતું છે. સ્માર્ટ કામ કરો, લાંબુ નહીં. આરામ પણ જરૂરી છે.
ચોથું, નફાકારકતા.
બરાબર, શરૂઆતથી નફાકારકતા પર ધ્યાન. બહારના પૈસા પર આધાર રાખવાને બદલે બને તેટલું જલ્દી પોતાના પગ પર ઊભા થાઓ.
અને પાંચમું, પેલું જ્ઞાન વહેંચવાનું.
હા, પ્રામાણિકતા અને જ્ઞાન વહેંચણી. આ તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. વિશ્વાસ બનાવો.
અને જો આપણે આને ભારતના સંદર્ભમાં જોઈએ તો પેલું મર્યાદાઓને અપનાવવાવાળું એ આપણા જુગાડ જેવું લાગે છે ને?
હા, થોડું ઘણું. પણ રીવર્ક એને એક સ્ટ્રક્ચર આપે છે, એક લાંબા ગાળાનો અભિગમ આપે છે. ખાલી કામ ચલાવ ઉપાય નહીં.
અને વર્કહોલિઝમ, એ તો અહીં પણ મોટી સમસ્યા છે.
ઓહ, બહુ જ. અહીં તો લાંબા કલાકો મતલબ વધુ મહેનત, વધુ કમિટમેન્ટ એમ મનાય છે. રીવર્ક આખીએ માન્યતાને જ પડકારે છે, કે છે પરિણામ મહત્વનું છે, કલાકો નહીં.
પુસ્તકમાં ખરેખર એવા ઘણા વાક્યો છે જે સીધા મગજમાં ઉતરી જાય. જેમ કે આપણે વાત કરી, આયોજન એ અનુમાન છે.
હા, જે યાદ અપાવે છે કે ભવિષ્ય કોઈ નથી જાણતું, એટલે ફ્લેક્સિબલ રહો.
મીટિંગો ઝેરી છે.
સીધી વાત, સમય બચાવો, કામ પર ધ્યાન આપો.
અને પેલું, અડધું ઉત્પાદન બનાવો, અધકચરું નહીં.
ક્વોલિટી પર ફોકસ. એક વસ્તુ કરો પણ બેસ્ટ કરો. અને મારું ફેવરેટ, જેનો ભાવ એ છે કે વર્કહોલિઝમ એ સન્માનની નિશાની નથી, તે નબળાઈની નિશાની છે.
બરાબર. કાર્યક્ષમતા, સંતુલન અને પરિણામ, આ જ મહત્વનું છે. આ ખાલી કામની વાત નથી, જીવન જીવવાની પણ વાત છે. તો આ બધી સારી વાતોને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય? જેમ કે કોઈને નવો ધંધો શરૂ કરવો હોય તો?
એમના માટે સીધી સલાહ છે. કોઈ મોટા ફંડિંગ કે પરફેક્ટ પ્લાનની રાહ ન જુઓ. જે છે એનાથી શરૂ કરો. તમારી પોતાની કોઈ સમસ્યા હલ કરવા માટે કંઈક બનાવો. નાના પાયે શરૂ કરો.
અને ગ્રાહકો પાસેથી શીખો.
બરાબર, ફીડબેક લો અને સુધારતા જાઓ. જેમ કે કોઈને હોમ કિચન શરૂ કરવું હોય તો સીધી રેસ્ટોરન્ટ ખોલવાને બદલે પહેલા થોડા ઓર્ડરથી શરૂ કરી શકે.
અને જેઓ નોકરી કરે છે અથવા નાનો બિઝનેસ ચલાવે છે, એ લોકો
બિનજરૂરી મીટિંગો ઘટાડવાનો પ્રયાસ કરી શકે. પોતાની ટીમને થોડી વધુ છૂટ આપી શકે. મુખ્ય કામ શું છે એના પર ફોકસ કરી શકે. અને બિનજરૂરી જે જટિલતા હોય ને
એને દૂર કરી શકે.
હા, એને ઘટાડવાનો પ્રયાસ કરી શકે. પોતાના કામમાં પણ ઓછું એટલે વધુ અપનાવી શકાય.
અને વ્યક્તિગત રીતે પણ આપણે પેલું પૂરતું સારું છે, ગુડ ઇનફ ઇઝ ફાઇન, અપનાવી શકીએ, ખરું ને? પરફેક્શનની પાછળ ભાગવામાં ઘણીવાર શરૂઆત જ નથી થતી.
બિલકુલ. કોઈ નવું સ્કિલ શીખવું છે, કોઈ આર્ટિકલ લખવો છે, કોઈ પર્સનલ પ્રોજેક્ટ છે, બસ શરૂ કરી દો.
પરફેક્ટ થાય એની રાહ ન જુઓ.
ના, પૂર્ણતા કરતાં પ્રગતિ વધુ મહત્વની છે. એ જ રીવર્કનો સ્પિરિટ છે.
તો આજના આ સંવાદ પછી તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ કયો છે? શું શીખવા મળ્યું?
મારા માટે એટલે સૌથી મોટી વાત એ છે કે સફળતાની કોઈ એક જ રેસીપી નથી. સતત બસ મોટા થવું, સ્કેલ કરવું, એ જ એકમાત્ર ધ્યેય નથી. એક નાની, સ્થિર, નફાકારક કંપની બનાવવી જ્યાં લોકો ખુશ હોય, સારું કામ થતું હોય, એ પણ બહુ મોટી સફળતા છે. અને એ સાબિત કરવું કે ઓછા કલાકોમાં ઓછા તણાવ સાથે પણ ઉત્તમ પરિણામ લાવી શકાય છે.
અને મારા માટે જે વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે શરૂઆત કરવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી, જસ્ટ સ્ટાર્ટ.
હા,
તમારી પાસે આઈડિયા છે, થોડા રિસોર્સ છે, તો બસ લાગી પડો. નિષ્ફળતાથી ડરવાને બદલે એને શીખવાની તક ગણો. આ પુસ્તક ખરેખર એક ડુઇંગ મેનિફેસ્ટો છે.
અને શ્રોતાઓ માટે પણ એક વિચાર મૂકી જઈએ. રીવર્કના આ વિચારો સાંભળ્યા પછી એવી કઈ એક જૂની રીત કે માન્યતા છે જેને તમે તમારા પોતાના કામમાં કે જીવનમાં બદલવા માંગો છો? કઈ વસ્તુને તમે રીવર્ક કરવા તૈયાર છો?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.